આપણો અમર વારસો પ્રસ્તાવના ઉપનિષદ કથાઓની તદ્દન નવી સુધારેલી વધારેલી ત્રીજી આવૃત્તિ તૈયાર કરી છે. તેમાં કેટલીક કથાઓ નવેસરથી તૈયાર કરી મૂકી છે અને તેથી ટાઈપ નાના લેવા પડ્યા છે, પણ જાણવા જેવી તમામ કથાઓ એક જ પુસ્તકમાં સમાવી લેવાના હેતુથી તેનો બીજો ભાગ ન કરતા બંને વિભાગોને એક જ પુસ્તકમાં આપવાનું ઠીક લાગ્યું છે. નિત્ય જીવન વ્યવહારને અનુલક્ષીને આ કથાઓ કહેવાય છે. ઉપનિષદ કથાઓનું અક્ષરશઃ નિષ્પ્રાણ ભાષાંતર આ નથી. આશા છે કે આ ચોથી આવૃત્તિ પણ પહેલી ત્રણ જૂની આવૃત્તિની પેઠે લોક ઉપયોગી વાચનમાં સ્થાન પામશે. આમાં સત્યકામ જાબાલની વાત જરા મઠારીને મૂકી છે. ધૂમકેતુ. સત્યકામની ઉપાસના. સત્યકામ જાબાલ ગૌતમ પાસે વિદ્યા શીખવા ગયો અને હું સત્યકામ જાબાલ છું એમ સત્યવાણી બોલીને એણે ત્યાં સ્થાન મેળવ્યું. એની વાત આગળ થઈ ગઈ, પણ એ વાત વધારે વિસ્તારથી જાણવા જેવી છે. ઋષિએ તેને પોતાને ત્યાં રાખ્યો અને એને પહેલું કામ સોંપ્યું કે ઓમ માટે સમિધ લઈ આવો. ઋષિએ તેને જનોઈ આપી, ભણાવ્યો અને ત્યાર પછી પોતાની ગાયો ચરાવવાનું કામ તેને સોંપ્યું. એને 400 ગાયો આપી. ઋષિએ કહ્યું, જો વત્સ, આ 400 ગાયો લઈને તું વનમાં જા, જ્યારે એ ગાયોની સંખ્યા 1000 થાય ત્યારે તું પાછો આવજે, તે વખતે તને વધુ જ્ઞાન મળશે. સત્યકામ તો 400 ગાયો લઈને જંગલમાં ગયો અને તે 1000 થાય ત્યાં સુધી એને જંગલમાં રહેવાનું હતું. પણ એ ગાયો ક્યારે 1000 થાય? વર્ષો વીતે ત્યારે. એ પ્રમાણે વર્ષો વીત્યા ત્યારે 400 ગાયને બદલે ત્યાં 1000 ગાયો થઈ. સત્યકામ દુબરી માંદલી ગાયો લઈને આવ્યો હતો. આ ગાયો તો બધી બરવાન મજબૂત હતી, પણ આ વખતે જોવાનું આ રીતે છે. સત્યકામે ત્યાં જંગલમાં રહીને શું શું કર્યું હશે, શું મેળવ્યું હશે, સી રીતે ગાયો જાળવી હશે, ત્યારે પહેલું તો સત્યકામને એ કામ કરવું પડ્યું હશે કે આ ગાયોને હિંસક પશુઓનો ત્રાસ ન થાય એટલે રક્ષણ જેવું કંઈક ઊભું કરવું પડ્યું હશે, પોતાની ઝૂંપડી કરવી પડી હશે, પછી નિત્ય જાગૃત રહેવું પડ્યું હશે, નિર્ભયતા કેળવવી પડી હશે, જંગલમાંના માણસો પાસેથી અને ત્યાં રહેનારા પોતાના જેવા જ બીજા અભ્યાસીઓ પાસેથી જંગલની વનસ્પતિ વિશે એને જાણવું પડ્યું હશે અને પશુના રોગોનું નિદાન પણ શીખવું પડ્યું હશે. એટલે આ બધી વિદ્યા શીખતા શીખતા જ એ ગાયોને સાચવતો રહ્યો હશે અને આ જુદી જુદી વિદ્યાઓ શીખવા માટે ઠીક ઠીક પરિશ્રમ કરવો પડ્યો હશે અને એ માટે થાક સહન કરે તેવું શરીર બળ પણ મેળવવું પડ્યું હશે. આ બધી વાતોમાંથી સાર એ કે જેમ અત્યારે યુરોપ અમેરિકામાં વિદ્યાર્થી ભણતો જાય અને વ્યવહાર શીખતો જાય અને માણસ બનતો જાય ને આગળ વધતો જાય એવી જ પ્રણાલિકા આ દેશમાં પણ હતી. એટલે સત્યકામ જાબાલ જ્યારે પાછો ફરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં અત્યાર સુધી એના કેરવાયેલા મનમાંથી જ જાણે અવનવી વાતો ઉગવા માંડી. કથામાં તો એમ કહ્યું છે કે એક બરદે એને કહ્યું કે હું તમને બ્રહ્માનો એક પાદ કહું, એટલે કે બ્રહ્મા વિશેની વાતનો કંઈક ભાગ તમને સમજાવું, પણ હવે અમે 1000 થઈ ગયા છીએ માટે આચાર્યને ત્યાં તું અમને પાછા લઈ ચાલ. પછી એ બરદે કહ્યું કે બ્રહ્માનો એક પાદ ચોથો ભાગ, બ્રહ્માની વાત સમજવાના 4 પાયા, તેમાંથી એક પાયો આ કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધે જ બ્રહ્મા છે અને છતાં એ દિશાઓમાં ફેલાયેલું બ્રહ્મા પૂર્ણ બ્રહ્મા નથી, એ તો બ્રહ્માનો એક ભાગ માત્ર છે. અને એને ઉપાસકો પ્રકાશવાન એમ કહીને ઉપાસે છે. આનો અર્થ એ થયો કે જે બ્રહ્માને જાણે છે તેને પોતાની વાત વિશે શંકા થતી નથી. બ્રહ્મ હશે કે નહીં હોય, શું હશે, બ્રહ્માનું શું કામ છે, એવો કોઈ શંકાનો અંધકાર એને થતો નથી. એટલે કહ્યું કે બ્રહ્મા પ્રકાશવાન છે. એ જ પ્રમાણે બીજા દિવસે સત્યકામને અગ્નિએ કહ્યું, બ્રહ્મા અનંત છે, સ્વર્ગમાં, પૃથ્વીમાં, અંતરિક્ષમાં, સમુદ્રમાં, બધે જ એ છે, એટલે એ અનંત છે. એટલે બ્રહ્માની આ બે વાત થઈ. ત્રીજા દિવસે સત્યકામને એ જ વાત સૂર્યએ કહી, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વીજળી, આમ જેમ જ્યોતિ પ્રકાશે છે તેમ બ્રહ્મા જ્યોતિર્મય છે. જ્યોતિષ્માન એ એનું નામ છે. એટલે બ્રહ્મા વિશે ત્રણ વાત થઈ. એક તો એ કે પ્રકાશમય છે, એ અનંત છે, જ્યોતિર્મય છે. પછી વળી બ્રહ્માના ચતુર્પાદની વાત પૂરી કરવા એક જર કુકડી આવી. એ પંખીએ સત્યકામને કહ્યું, ચોથો પદ હું બતાવું. તેણે સત્યકામને કહ્યું, પ્રાણ છે, આંખ છે, કાન છે, મન છે, આ પણ બ્રહ્માનો એક ભાગ છે. એ છે તો સૃષ્ટિનો પ્રકાશ, એની અનંતતા એની ખબર પડે છે. ત્યારે આ પ્રમાણે સત્યકામને એક નિષ્ઠાથી કામ કરતા બ્રહ્માનું જ્ઞાન મળ્યું. હવે આનો અર્થ બરાબર ગ્રહણ કરવો હોય તો પહેલું એ સમજવાનું કે વિદ્યા એ ઉપાસનાનો, શ્રમનો, એકાંતનો, તલ્લીનતાનો વિષય છે. એ રમતા રમતા લેવાની ઠેકડી જેવી વસ્તુ નથી. બીજી વાત એ કે આ વિદ્યા ગ્રહણ કરવી એનો અર્થ તન મન બધાને ઘડવું એવો થાય છે. સત્યકામને શરીર ખડતલ કરવું પડ્યું હશે, મન ઉપર ખૂબ કાબૂ મેળવવો પડ્યો હશે, નહીતર તો આ બધી ઉપાધિ કરતા એ પોતે પાછો ઘેર જ પહોંચી જાત. પણ એ ઘેર ગયો નહીં, અહીં જ રહ્યો. આવું નમાલું કામ મને સોંપ્યું હશે એમ પણ એને શંકા ન થઈ. ગાંધીજી પાસે એક વખત કોઈ ભાઈ રાષ્ટ્રીય કામ માટે આવ્યા ત્યારે ગાંધીજીએ પહેલું કામ એને ગૌમાંથી કાંકરા વીણવાનું આપ્યું. એ કામમાં શંકા થાય, કામ ક્ષુલ્લક લાગે કે કામમાં ચિત્ત જ ન ચોંટે, તો એની વિદ્યા ઉપાસના માટે કેવી તૈયારી છે એ એમાંથી જ ખબર પડી રહે. ત્યારે સત્યકામની વિદ્યા માટે તૈયારી હતી, પણ આ કામ માટે એને ઘડે કોણ? પોતે પોતાની જાતને ઘડતો જાય તો જ કામ આગળ વધે એવી એમાં રચના હતી. એટલે સત્યકામ પોતાને ઘડતો જ રહ્યો. પોતે કામ છોડીને ભાગે તો પણ કામ ન આવે. નિર્ભયતા ન કેરવે, ખડતલ ન થાય, જંગલનો પરિચય ન કેરવે, ઔષધિઓના ગુણ ન જાણે, જે કાંઈ આરસ કરે એને પોતાને જ નડે. કારણ કે ગાયો હજાર થાય ત્યાં સુધી એને રાહ જોવાની હતી. એટલે આ બધી વસ્તુઓએ એની મન કેળવણીઓના પોતાનામાંથી જ ઊભી કરી. પછી એ ગાયો લઈ ચાલ્યો ત્યારે એને પોતાને જ સમજાતું ગયું કે તમામ દિશાઓમાં પ્રકાશ છે, અંધકાર ક્યાંય નથી. એ બતાવે છે કે માણસના મનમાં પણ અંધકાર હોવો ન જોઈએ. એ પ્રમાણે એને ખબર પડી કે આ બધું જ અનંત છે, માણસનો અંત છે, પણ એક પદાર્થ એવો હોવો જોઈએ જેનો અંત ન હોય, તો જ આ બધું અહીં ચાલતું રહે. માટે બ્રહ્મા અનંત છે. આમ એક એક પાદ મૂકતા એણે બ્રહ્માના ચાર પાયા મેળવી લીધા. એનો અર્થ એ કે સમજી ગયો માણસ અનંત છે, પ્રકાશમય છે, જ્યોતિ રૂપ છે, આકાર એ તો એનો વેશ છે, અને એ જ પ્રમાણે બ્રહ્મા માણસના દેહમાં વસે છે. એટલે દેહના મુખ્ય ચાર કાર્યકરો પ્રાણ, મન, આંખ, કાન એ પણ બ્રહ્માના વધારેમાં વધારે નિકટવર્તી સાથીદારો થઈ શકે, એ બ્રહ્માને પોતાનામાંથી પ્રગટ થવા દે, અથવા તો બ્રહ્મા પ્રગટ થવાના એ ચારે દ્વાર માટે બ્રહ્મા દેહમાં પણ છે, ભલે દેહ બ્રહ્મા નથી, દેહમાં તો એનો વાસ છે અને છે. આટલી શ્રદ્ધા એને થઈ એની સાથે જ એની વાત ફરી ગઈ. એના માટે સાંસારિક જીવન કાર્યો પણ જુદું જ તેજ ધારી રહ્યા. ત્યારે સત્યકામની ઉપાસનાનું આ રહસ્ય છે, આપણે એને એમ સમજવું જોઈએ. પણ અજ્ઞાન શા માટે, હવે આ બધું જ્ઞાન શા માટે છે તે સમજવું જોઈએ. મકાન બંધાયું તે પહેલાં ક્યાં હતું? ખુરશી તૈયાર થઈ તે પહેલાં ક્યાં હતી? આનો જવાબ કોઈ એમ આપે કે મકાન બંધાયા પહેલાં ઈંટોમાં, ચૂનામાં અને પથરામાં મકાન હતું, તેમજ ખુરશી તૈયાર થઈ તે પહેલાં એ પણ લાકડાના કકડાઓમાં હતી, તો આ જવાબ અડધો સાચો કહેવાય. કારણ કે મકાન બંધાયા પહેલાં તે બાંધનારા અને એનો નકશો દોરનારાના મનમાં હતું. એ જ પ્રમાણે સુતારના મનમાંથી ખુરશી ઊભી થઈ ત્યારે એ જ વાત આપણી આ દુનિયાની છે. એક વખત એવો હોવો જોઈએ, ક્યારે એ કોઈ ન કહી શકે, પણ ક્યારેક સેંકડો હજારો વર્ષો પહેલાં કે જ્યારે આ દુનિયા અત્યારે જેવી દેખાય છે તેવી નહીં હોય, કહે છે કે ત્યારે અહીં બધે જરબંબાકાર હતું, એ વખતે કેવળ એક જ વસ્તુ જાગતી હતી, જીવંત હતી, અહીં હતી અને તે આત્મા. આપણે અહીં જેટલા વર્ષ જીવીએ તેટલા જ વર્ષ કંઈ આત્માના નથી, આત્મા તો જુગ જુગાંતરથી અહીં છે. એણે જ પહેલાં ઈચ્છ્યું કે હું લોક ઊભા કરું, પછી એણે સ્વર્ગ રચ્યું, અંતરિક્ષ આકાશ બનાવ્યો, આપણી આ ધરતી સર્જી, આપણે દેહ ધારણ કર્યો, એમાં આત્મા આવીને વસ્યો. પણ એમ એણે શું કરવા કર્યું હશે? એમ શા માટે કર્યું હશે? આ બધા સવાલો એવા છે કે જેના જવાબ આપવા સહેલા નથી, તેમજ જવાબ મળે તો તે સમજવા સહેલા નથી, તેમજ આ સવાલ જવાબ એ કાંઈ કોયડાના પ્રશ્ન ઉત્તરની જેમ ચતુરાઈ બતાવવા માટેના નથી. એના જવાબ ભાગ્યે જ કોઈ આપી શકે, પણ માણસને જેમ એકલું ગમતું નથી તેમ આત્માને એકલું ગમ્યું ન હોય એ સંભવિત છે. એટલે એણે જ આ બધી રચના કરી, પુરુષ ઊભો કર્યો, એના મોંમાં વાચા મૂકી, એને આંખો પ્રાણ આપ્યા, એ માણસ કહેવાયો. માણસ ઊભો થયો એટલે એને ટકાવવા માટે અનેક બીજી વસ્તુઓનો પણ ખપ પડ્યો. માણસને ભૂખ મળી, તરસ મળી એટલે અન્ન આવ્યું, દેહ અન્ન વડે ચાલે એવી રચના થઈ અને એમ માણસનો સંસાર ઊભો થયો. આમ માણસનો સંસાર ઊભો થયો એટલે એમાં આત્મા આવીને રહ્યો, આત્મા આવીને રહ્યો એટલે દેહનું ટટ્ટું ચાલતું થયું, આત્મા ચાલતો થાય એટલે દેહ નકામું થઈ જાય. આ આપણો હંમેશાનો અનુભવ છે, એટલે આપણે જાણીએ છીએ પ્રાણ છે, આત્મા છે, એ જ સાચો છે. પણ માણસ શું આત્માને જાણે તો પછી એને પોતાના દેહ સંબંધી કોઈ વાતનો હરખ શોખ ન હોય, તેમજ એનું અહીંનું વર્તન જુદું જ હોય. પણ આ આત્માને જાણવો એ ઘણા મનોમંથનનું કામ છે. એમાં પહેલાં તો આપણા મનને જ આપણે જાણવું જોઈએ, ચિત્તને સમજવું જોઈએ, એમાં ધ્યાન, ધારણા, જપ, તપ એ બધાનો આધાર લેવો જોઈએ. અને તે છતાં એ બધા જો યંત્રવત કર્યા કરીએ તો નકામા કહેવાય, પણ એ બધાના સાચા અભ્યાસ પછી જ ખબર પડે કે જેમ તલમાં તેલ રહ્યું છે જેમ દહીંમાં ઘી રહ્યું છે તેમ દેહમાં આત્મા રહ્યો છે, અને આ આત્મા આપણા બધા કામ જુએ છે. પણ આ બધી સૂક્ષ્મ વાતો સમજવા માટે માણસે એકડે એકથી શરૂ કરવું જોઈએ. એ એકડો એટલે પોતાનું કામ પોતે શોધવું છે. એ કામ પોતાના આત્માને ઊંચે ચડાવે અને એ કામ જ એને આત્માની ઓળખાણ પણ કરાવે. એ નપાવટ કામ કરે તો પોતે જ નીચો પડે, એમાં બીજા કોઈને નાવા નીચોવવાનું નહીં. એટલે આ સંસારને જે માણસ પોતાની ભલમનસાઈથી, પોતાની માણસાઈથી, પોતાની સમજણથી સુંદર બનાવે છે, તે માણસ વહેલે મોડે આત્મજ્ઞાનને પંથે ચડે છે. પણ જેમ એક દિવસમાં મોટા ડુંગરાઓ ચડાતા નથી, તેમ એક જન્મમાં આ બધા કામ થઈ જતા નથી. એટલે એક જન્મમાં જ્યાંથી આપણું કામ અધૂરું રહે ત્યાંથી બીજા જન્મમાં કામ ઉપડે. માણસને કોઈને એક શક્તિ મળે છે, કોઈને બીજી શક્તિ મળે છે, કોઈને શક્તિ મળતી નથી, એનું આ કારણ છે. પણ એ સમજણને લીધે જે એમ જાણે કે અહીં જે કંઈ કામ થાય છે તે જ પોતાનું સાચું કામ છે અને એ કામ જ એને રસ્તો બતાવનાર છે, એ કામ સારું નરસું સાચું ખોટું એ જ એનું જીવન છે, એ માણસ વહેલો મોડો પોતાના આત્માની ઓળખાણ મેળવે જ મેળવે. ઉપનિષદના જ્ઞાનની આ ચાવી છે. એક જ વાત લઈએ, આપણે સારું જીવન ગાળવું હોય તો શું કરવું પડે? સારું જીવન એટલે એવું જીવન કે શાંતિથી પોતાનો વ્યવહાર ચલાવવો, કોઈને નુકસાન કરવું નહીં, કોઈને કોઈ કવેણ કહેવું નહીં, કોઈનું કાંઈ અન્યાયથી લેવું નહીં, કોઈનું કામ થઈ શકે તેમ હોય તો કરવું, વધારે પડતો લોભ ન રાખવો, કોઈનું બુરું તો કરવું જ નહીં. આવું સાદું શાંત સુખી જીવન ગાળવું એ સારામાં સારી વસ્તુ છે. પણ ત્યારે આપણને આમાંથી કોણ ગાવે છે? આપણું મન. પણ આપણા મનને આ વાત કોણ પહોંચાડે છે? આપણી ઇન્દ્રિયો. દાખલા તરીકે આપણે ઘણી વખત છાપામાં જ વાંચીએ છીએ કે એક ભાઈ રસ્તે જતા હતા, રસ્તામાં એને કંઈ સુંદર સ્ત્રી મળી, જંગલનું એકાંત હતું, એનું મન ડગ્યું, એણે ખોટું કામ કર્યું, પછી એને બીક લાગી એટલે સ્ત્રીનું ખૂન કર્યું એટલે ભાગ્યો, છેવટે પકડાયો એટલે એમાંથી બચવા જૂઠાણા શરૂ કર્યા, તે છતાં ન બચી શક્યો ને મૃત્યુનો દંડ થયો એટલે રોવા બેઠો. આવી વાત તો હંમેશા વાંચવા મળે છે, આવા સેંકડો કિસ્સા હંમેશા બને પણ છે. ત્યારે આમાં જ્ઞાન ક્યાં આવ્યું? સારા ગણાતા માણસો બીકને લીધે પોતે કરાઈ ન જાય તેમ સિફતથી દગાબાજીનું કામ કરે, જડસું જંગલી જેવા ઉડસુડ દગાબાજીનું કામ કરે. પણ એ બધી વાતનો સાર એટલો જ કે માણસ ભણેલો હોય, અભણ હોય કે સાવકાર હોય, ગરીબ હોય, પટાવાળો હોય કે અધિકારી હોય, પણ જે માણસે પોતાની આંખને કેળવણી આપી એ માણસ સાચો, બીજો ખોટો એ જ પ્રમાણે કાનને કેળવણી આપી એ સાચો, બીજો ખોટો જીભને કેળવણી આપી એ સાચો, બીજો ખોટો પોતાની ઇન્દ્રિયોને કેળવણી આપે એ મોટો, બીજા બધા કહેવાતા મોટા બાકી ખરી રીતે નાના. એટલે કેળવણીનો અર્થ એ કે જે મનમાં આવ્યું તે કરી નાખ્યું એમ માણસનું થવું ન જોઈએ. માણસને વિચાર વિવેક બુદ્ધિ વાપરતા આવડવું જોઈએ, અને એ વિચાર વિવેક બુદ્ધિ માણસ ત્યારે જ વાપરે જ્યારે એને ખબર હોય કે એનું સાચું કે ખોટું કામ એને માટે આજ નહીં તો આવતીકાલે પણ જવાબ લેવાનું છે, જવાબ વારવાનું છે. માણસ જ્યારે એમ જાણે કે ભલે એ ગરીબ હોય, ભલે એ દુઃખી હોય, ભલે એ માંડ માંડ રોટલો કાઢતો હોય, પણ એની પ્રમાણિકતા, એનું સત્ય, એનો ન્યાય એને આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ ઉપયોગી નિવડશે જ નિવડશે એને એવી ખાતરી થઈ હોય તો એનો એ પંથ સાચો છે. એવો માણસ કોઈ પણ ખોટું કામ કરતા હજાર વખત વિચાર કરવા બેસે ત્યારે આત્મા અમર છે એનો એ અર્થ છે. એ વારંવાર અહીં આવવાનો છે, વારંવાર આપણે જ એને આગળ વધારવાનો છે. માણસને ઇન્દ્રિયો મળી છે, મન મળ્યું છે, એ એટલા માટે જ છે. આમ જેને મનમાં વિશ્વાસ બેઠો છે એ જાણે છે. ખોટું કામ કરીને ધારો કે દરબાર કોર્ટમાંથી બચી ગયા તો પણ બચી શકતા નથી. ખોટું કામ આપણી સાથે મુસાફરી કરવાનો છે, બીજે જન્મારે પાછો આપણે જ એ જવાબ વારવાનો છે. ત્યારે જન્મ જન્માંતરની વાત આટલા માટે છે, આપણા સંસારને સુંદર બનાવવા માટે. જ્ઞાનનો આ ઉપયોગ છે. જ્ઞાન આવી રીતે દિશા બતાવે છે. ઉપનિષદ કથાઓ કે કોઈ પણ કથાઓ આટલા માટે છે. કેવળ કથા સાંભળવા, ઘોડા કરવા એ તો માત્ર મૂર્ખાઈનું કામ છે. એના કરતાં તો ઘર આંગણે બેસીને જે કામ થાય તે કરવું એ વધારે સારું છે. લોકો કથામાં દોડે છે, રઘવાયા ઢોરની પેઠે પછી ત્યાંથી પાછા વરે છે, ત્યારે કોરા ધાક પાછા વરે છે. એના કરતાં તો કથામાં ન જવું સારું. કથામાં જવું તો આટલું સમજવું કે પાપ બધું મનમાં છે, માટે મનને કેળવો. મનને પાપમાં મદદ કરે છે ઇન્દ્રિયો, માટે ઇન્દ્રિયોને સાચવો. ખોટા કામથી તો જ ઉઘરી જવાય, નહીતર તો પહેલાં ખોટું કામ કરે અને પછી કાં ભાગે કાં રોવા બેસે, એવું જીવન એ જીવન જ ન કહેવાય. આપણે આટલું સમજીએ તો કથા વાર્તા વાંચી પ્રમાણ, નહીતર તો પછી બધું પોથી માના રીંગણા જેવું કહેવાય. અન્ન સમા પ્રાણનો અર્થ. છાંદોગ્ય ઉપનિષદમાં એક સરસ વાત છે. આપણું નિત્યનું જીવન શા માટે પવિત્ર અને સાચું રહેવું જોઈએ તેની એમાં ફોડ પાડી છે. એમાં લખ્યું છે કે અન્ન વિના આપણા પ્રાણ ટકતા નથી, એ હકીકત છે. પ્રાણ વિનાનો દેહ સગો દીકરો પણ ઘરમાં રાખતો નથી, એ પણ હકીકત છે. ત્યારે પ્રાણને પોષનાર અન્ન છે, અન્ન છે તો પ્રાણ છે. હવે માણસ અનાજ ખાય છે ત્યારે કુદરતી રીતે એનું લોહી થાય છે, તેમજ એ અન્નનો જ નિરર્થક ભાગ બહાર જાય છે. પણ અન્નમાંથી જે સાત્વિક ભાગ છે તે માણસના મનને મદદ કરે છે. એટલે જેમ કહેવત છે કે અન્ન તેવો ઓળકાર, અન્ન સમા પ્રાણ, તેમ એક નવી કહેવત પણ કહી શકાય કે જેવું અન્ન તેવું મન. અન્ન મનને ઘડે. બીજી રીતે પણ ખરાબ અન્ન ખાવાથી માણસ હેરાન થાય છે એ સૌ કોઈ જાણે છે. એટલે આ વાત નક્કી થઈ કે અન્ન એ પણ પવિત્ર વસ્તુ છે. ઉદ્દાલક મુનિએ પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે અન્ન સમા પ્રાણ છે એમ બરાબર અનુભવ લેવો હોય તો તું 15 દિવસ અન્ન વિના રહીજો, ઉપવાસ કરીજો. શ્વેતકેતુએ પછી 15 દિવસ કાંઈ ભોજન લીધું નહીં. 16મે દિવસે તો એવો અશક્ત થઈ ગયો કે એને પોતાને જ થયું કે આ દેહ આમ તો ન ટકે. 16મે દિવસે એ પિતા પાસે આવ્યો. પિતાએ કહ્યું, શ્વેતકેતુ, ઋગ્વેદના સુંદર મંત્રો મારે સાંભળવા છે, તું બોલ તો હું સાંભળું. શ્વેતકેતુએ કહ્યું, હે પિતા, મને તો ઋગ્વેદ, યજુર્વેદ કે સામવેદ કોઈના મંત્રો યાદ આવતા જ નથી. અરે હોય કંઈ? ઉદાલક ઋષિ બોલ્યા, તારી સ્મૃતિ તો ઘણી સુંદર છે, તને તો બહુ યાદ રહે છે, યાદ કર એટલે યાદ આવશે. શ્વેતકેતુએ ઘણી મથામણ કરી પણ એને કંઈ યાદ જ આવ્યું નહીં. ત્યારે પિતાએ કહ્યું, ભાઈ, જેમ અન્નને આધારે પ્રાણ છે તેમ મન, સ્મૃતિ બધા પણ અન્નમાંથી જ પોષણ મેળવે છે. માટે તું પહેલાં કંઈક હલકું જમીને તારો અપવાસ છોડ, પછી તને બધું યાદ આવશે. શ્વેતકેતુએ પિતાના કહેવા પ્રમાણે કર્યું અને પાછું બધું જ યાદ આવ્યું. ત્યારે આ મન, એને જો સારું અનાજ આપવામાં આવે તો એ સુંદર કામ કરે. આપણે જોઈએ છીએ કે લૂંટારુઓને લૂંટના પૈસા મળ્યા પછી પહેલું મન કંઈક ખાવાનું થાય છે અને ખાધા પછી એકબીજા પ્રત્યે દગો કરવાનું મન થાય છે. આ વાત ક્યાંથી આવી? મનમાંથી. માટે પોતાના પ્રમાણિક પ્રયત્ન વડે જે માણસ પોતાનું અન્ન મેળવે છે તે માણસ જ શુદ્ધ મન મેળવે છે. અન્નની હંમેશની કમાણી કરનારો માણસ જેટલો પ્રમાણિક તેટલું એનું જીવન સંસ્કારી. આ પ્રમાણે અન્ન સમા પ્રાણ છે એનો અર્થ એમ પણ સમજવાનો કે એ અન્ન મેળવવાનું કામ પણ સાથે સાથે જ સત્ય અને પ્રમાણિક હોવું જોઈએ. તો એવું અન્ન મનને સ્વચ્છ રાખે. આમ થાય આ જ્ઞાનની વાત એ નિત્યના જીવાતા જીવનની વાત છે, માત્ર કહેવાની વાત નથી. ઉપનિષદો વિશે વિદ્યા બે પ્રકારની છે. એક વિદ્યા એવી છે કે જે માણસને માહિતી આપે, બધી વાત બરાબર સમજાવે. દાખલા તરીકે યંત્ર ચલાવવાની વિદ્યા, વીજળીની વિદ્યા, કૃષિ વિદ્યા, વનસ્પતિ વિદ્યા, એ વિદ્યાઓ પુસ્તકમાંથી પણ શીખી શકાય અને એ વિદ્યાના જાણકાર પાસેથી વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. એવી વિદ્યાનો જાણકાર ધારો કે ઘણો હોશિયાર હોય અને બુદ્ધિશાળી હોય તો ચંદ્રલોકમાં પહોંચે તેવું વિમાન પણ બનાવે. પણ માણસ પાસે ગમે તેટલી વિદ્યા હોય, એ ગમે તેટલી કુદરતી વાતોનો સ્વામી બન્યો હોય, છતાં એને પોતાને લાગવાનું જ છે કે પોતાના વિશે કંઈ જાણતો નથી. મરણ શા માટે છે એનો કોઈ જવાબ એ આપી શકતો નથી. મૃત્યુ પછી કાંઈ છે કે નહીં તો એ સવાલની એને ગતાગમ પડતી નથી. અને આ વસ્તુ તો છે કે ગમે તેટલી વિદ્યા હોય, એક દિવસ માણસને જવાનું તો છે જ. ત્યારે મૃત્યુ વિશે, જીવન વિશે, મન વિશે, આત્મા વિશે, એ બધા વિશે જાણવા માટેની બીજા પ્રકારની વિદ્યા છે. એ વિદ્યા મન વિશે વાત કહે છે, આત્મા વિશે કંઈક કહે છે, પરમાત્મા વિશે વાત કહે છે. એ વિદ્યા જાણવાથી અથવા છેવટે આવી કોઈ વિદ્યા છે એટલું માની એ વિદ્યાનો પ્રતાપ સમજવાથી પણ માણસની પહેલી વિદ્યા વધુ શોભે છે. પણ આ બીજી વિદ્યા એ પુસ્તકમાંથી મેળવવાની વિદ્યા નથી. એ મેળવવાના રસ્તા ત્રણ. એ વિદ્યાના જાણકારનો સત્કાર, એની પાસે જઈને એ વિદ્યા જાણવાની તાલાવેલી, બીજું પોતાનું નિત્ય ચિંતન અને ત્રીજું એ પ્રમાણેનું પરે પરનું સ્વચ્છ જીવન. એટલે આ જે બીજી વિદ્યા છે તે માણસને પૈસા સંબંધી લેવડ દેવડ, સંબંધી કોર્ટ કચેરી, સંબંધી વીજળી સંબંધી, ખનિજ સંબંધી, વનસ્પતિ સંબંધી કોઈ જ માહિતી આપતી નથી. એ જુદી જ વાત કહેવા માટે છે. માણસને પોતાને સી રીતે જીવવું એ શીખવાડે છે. માણસની પાસે ગમે તેટલી શક્તિ હોય, ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી બુદ્ધિ હોય, છતાં જીવતા ન આવડે એમ પણ બને ત્યારે કેમ જીવવું એ શીખવાડવા માટે આ વિદ્યા છે. ઉપનિષદનો અર્થ પાસે બેસવું એવો થાય છે. કોની પાસે બેસવું? ગુરુની પાસે. શું કરવા બેસવું? આ વિદ્યાનો પરિચય મેળવવા. ઉપનિષદનું જ્ઞાન ગુઢ છે, એકદમ સમજાય તેવું નથી. એ સમજવા માટે ગોખણપટ્ટી ચાલે નહીં, કોઈની લાગવગથી એ મળે નહીં, ડિગ્રી લેવાથી એ આવડે નહીં. એને માટે એકડ એકથી શરૂ કરવાનું હોય છે. આપણે જે મેળવીએ છીએ તે અહીં રહી જાય છે, આપણા છોકરા પણ અહીં જ રહી જાય છે. ત્યારે આપણે આવ્યા શું કરવા? આપણને મોકલ્યા કોણે? બે ચાર પ્રકારના ગંધક, તેજાબ, ચૂનો, માટી, પાણી કે અગ્નિ એવા રસાયણો મેળવવાથી માણસ જેવો માણસ જન્મે ખરો? આજનું વિજ્ઞાન તો ઘણું આગળ વધ્યું છે. એ તો એટલે સુધી કહે છે કે માણસ જેમાંથી જન્મે છે તે પદાર્થો મેળવવાથી માણસને જન્માવી શકાય. કદાચ એવું પણ બને કે ભવિષ્યમાં કાચની બરણીમાં માણસ જન્મે, પણ એ વાત જ્યાં સુધી શક્ય નથી બની ત્યાં સુધી તો આપણે માનવું જ રહ્યું કે પુનર્જન્મ જેવું કાંઈક છે. એટલે માણસ પોતાનો વિકાસ સાધવા માટે અહીં આવ્યો છે. જેમ બધી નદી છેવટે સમુદ્રને મળે છે, તેમ માણસ છેવટે ત્રિલોકમાં વ્યાપી રહેલા બ્રહ્મ તત્વમાં ભરી જાય છે. એનો સમુદ્ર છે એમ થાય એટલે એને જન્મવાનું મટે, મરવાનું મટે, એનો સંસાર પણ મટે અને એ પોતે મહાન વિરાટ બની રહે. આ ધ્યેય સિદ્ધ કરવા માટેની એક નિસાર છે. તે સંસારમાંથી માણસને ઘણું શીખવાનું મળે છે. એ હંમેશા અહીં શીખતો રહે તો એની માણસાઈ વધતી જાય. એટલું જ નહીં, એની મોટામાં મોટી જાત કેળવણીની સંસ્થા થઈ રહે, એની માણસાઈ વધે એટલે એનું મન ચોખ્ખું થાય. મન ચોખ્ખું થાય એટલે ઘણી વાતો એને સમજાવવા માંડે. આ છે ઉપનિષદ જેવા પુસ્તકો વાંચવાની સાચી રીત. આ ઉપનિષદો વાંચીને ઘણા વિદ્વાનો મુગ્ધ થયા છે. તેમના નામ યાદ રાખવાથી કોઈ દિવસ એમના પુસ્તકો વાંચવાનું મન થાય. એમના નામ છે શોપનહોર, કાંટ, મેક્સ મુલર, એમર્સન. આ બધા વિદ્વાનો હતા. આપણા ઉપર જ્યારે રાજા બાદશાહોના રાજ હતા ત્યારે આંધાધૂંધી ઘણી હતી, એમાં આપણા ઘણા પુસ્તકો વિસરાઈ ગયા હતા. એમના વાંચનારા પણ ઘટ્યા હતા, પણ અંગ્રેજો આવ્યા ત્યારે એ તો ડાયા પરદેશીઓ હતા. એમણે આપણી આ બધી વિદ્યાને સજીવન કરી, પોતે મહેનત કરી ભણ્યા, એના અર્થ બેસાડ્યા ને જૂના પુસ્તકો સાચવીને ભેગા કર્યા. આપણા ખુદ વેદના ગ્રંથો એ રીતે જળવાયા છે. ઔરંગઝેબ બાદશાહનો એક મોટો ભાઈ થઈ ગયો, એનું નામ દારા. ખરી રીતે દિલ્હીનો એ બાદશાહ હોત. આ દારા સિક્કો હે ઉપનિષદનું ફારસીમાં ભાષાંતર કર્યું હતું. એને ઉપનિષદોનો ઘણો શોખ હતો. દારાના બહેન જહાન આરા પણ આવો શોખ ધરાવતી હતી. બાદશાહ અકબર પણ આ વિદ્યાનો શોખીન હતો. ત્યારે આપણે પણ આ વિદ્યાને સજીવન કરીએ. એ સી રીતે સજીવન થાય? પહેલાં માણસ થોડીક જ માણસાઈ કેળવે એટલે એને પોતાને જ એનો રસ્તો જડે, પણ મુશ્કેલી માણસાઈ કેળવવાની છે. ભગવાન બુદ્ધની એક વાત છે કે એનો એક નવો શિષ્ય સાધુ તો થયો, પણ બીજા સાધુઓએ એને ભડકાવ્યો કે ભાઈ અહીં તો આટલા બધા સદાચાર પારવાના છે કે એમાંથી પાર જવું મુશ્કેલ છે. પછી તું નહીં સાધુ અને નહીં સંસારી રહે, માટે તું વિચાર કરજે. સાધુ તો મૂંઝાણો ને ભગવાનને એના ચીવર પાત્ર પાછા આપવા ગયો. ભગવાને જાણ્યું કે આને સદાચારની સંખ્યાઓનો આંકડો એટલો મોટો લાગ્યો કે એ મૂંઝાઈ ગયો છે. પછી ભગવાને એને કહ્યું કે જો ભાઈ તું માત્ર ત્રણ જ સદાચાર પારે એટલે બધા સદાચાર પરાઈ જશે, તારે શરીરથી કોઈને હાનિ કરવી નહીં, મનથી કોઈનો દ્વેષ કરવો નહીં, વાણીથી કોઈને કડક વેણ કહેવું નહીં, બસ આ ત્રણ સદાચાર જ છે, તું એ તો પારી શકીશ ને? સાધુએ કહ્યું, એ તો હું પારી શકીશ. અને એ સાધુ આગળ જતા મહાન આચાર્ય થયો. ત્યારે આવી જ વાત ઉપનિષદની છે, બ્રહ્મ વિશે ન સમજાય તો કાંઈ નહીં, મન વિશે બહુ ગતાગમ ન પડે તો કાંઈ નહીં, આટલું તો સમજાય ના કે અત્યંત ભયંકર દુકાળ પડે ત્યારે પડોશીને દાણો આપણે આપવો જ જોઈએ, એના પૈસા એ ન આપી શકે તો કાંઈ નહીં. આવો જ કોઈને કોઈ નાનો ત્યાગ માણસ હંમેશા થોડો થોડો કરતો રહે તો એના રસ્તામાં એ પ્રકાશ જોશે, એ પ્રકાશ જ પછી એને આગળનો માર્ગ બતાવશે. શરૂઆત કરશે તે ટોચ જોશે, શરૂઆતથી જ ધ્રુજશે, તેને માટે કોઈ શાસ્ત્ર કાંઈ રસ્તો બતાવી શકે નહીં. ઉપનિષદની કથાઓ આ વાત કહે છે, નાનકડી પણ શરૂઆત કરો તમારી સાધનાથી, એને બળવાન બનાવો, રસ્તો મળશે જ મળશે. શક્તિનો ઉપયોગ, આપણો આ દેહ છે તો આપણને ભૂખ તરસ તાપ ઠંડી સુખ દુઃખ બધું જણાય છે, પણ આ દેહ એ એક ઘર જેવો છે, એમાં ખરો રહેનારો તો આત્મા છે. ઉપનિષદમાં આ વિશે એક કથા છે, તે સમજવા જેવી છે. એમાં આ પ્રમાણે વાત આવે છે, દેવતાઓએ આત્માને કહ્યું, અમને રહેવાનું આપો, અમે ક્યાં રહીએ? આમાં દેવતાઓ એટલે દેહમાં રહેનારી શક્તિઓ એમ સમજવાનું છે. જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, બોલવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, આ પ્રમાણે દેવતાઓએ માગણી કરી, એટલે આત્માએ એક ગૌ એટલે ગાય એમને આપી. પણ આનો અર્થ શું? આનો અર્થ સમજવા જેવો છે, ગાયનો અર્થ સમજવા જેવો છે. ગૌ ગાય ખરી, પણ અહીં એનો અર્થ છે ઇન્દ્રિયો. આપણે જોઈએ છીએ કે દેહ ઉપર જે કાંઈ અસર થાય છે તે પણ ઇન્દ્રિયો દ્વારા જ થાય છે, એટલે દેહને ઇન્દ્રિયો મળી. ગાય માતાને પવિત્ર ગણવાની જે વાત છે તે ખરી રીતે આપણી ઇન્દ્રિયોને અને મનને આપણે પવિત્ર રાખવું એવી વાત છે. એમાંથી નવી જ વાત ઉપજાવીને માણસો ઘણી વખત લડે છે, એ નવાઈ જેવો છે. હવે આ પ્રમાણે જ્યારે દેવતાઓને રહેવાનું ઘર મળ્યું, ઇન્દ્રિયો મળી, ત્યારે દેવતાઓએ એક નવી માગણી કરી, આટલાથી અમારી પ્રગતિ ન થાય, અમને એવું કંઈક આપો કે જેથી આ ગૌને વશ રાખી શકાય. એટલે એમને એક અશ્વ મળ્યો. અશ્વ એટલે મન, પણ જે મન ઉપર ઇન્દ્રિયોની સત્તા હોય એવું મન નહીં. દાખલા તરીકે આપણને ક્રોધ ચડ્યો, કાર વ્યાપી ગયો, આપણે એલફેલ બોલ્યા, ત્યારે એ વખતે બોલનાર તો જીભ છે, પણ એ જીભને દોરનાર આપણું મન છે. પણ એક એવું મન છે કે જે આવે વખતે પણ સાચા ખોટાનો ભેદ કરી શકે છે, ત્યારે આ મન એ આપણું જ્ઞાનરૂપી મન. એ જ અશ્વ, આપણને અશ્વ મળ્યો છે, એનો અર્થ એ કે આપણે કામમાં ગતિ કરી શકીએ છીએ, કામમાં આપણને ઉત્સાહ રહે છે, કામમાં આપણને આનંદ આવે છે. પણ એ વખતે સાચા કામને બદલે ખોટું કામ કરવા માટે મન દોડે એવું ન કરવું હોય તો આ અશ્વને આપણે બરાબર પલોટવો જોઈએ, તો જ એ બરાબર ચાલે. એટલે દેવતાઓએ એના અશ્વને પણ બરાબર ચલાવે એવી શક્તિની માંગણી કરી. અને આત્માએ એમને પુરુષ આપ્યો. પુરુષ અને પ્રકૃતિ એ બેલડી આપણા દેહમાં વસી રહી છે. આપણે એટલે આ બંને પુરુષ અને પ્રકૃતિ, આપણે એટલે આપણો દેહ, આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણો સ્વભાવ, આ બધું થઈને આપણે. આ પ્રમાણે જ્યારે દેહ તૈયાર થયો ત્યાર પછી દેવતાઓએ પોતપોતાનો ધામો આ દેહમાં નાખ્યો. ત્યારે આપણને મળેલો દેહ એ આ પ્રમાણે બધાનું રહેઠાણ છે. આ વાતને પણ બરાબર સમજીએ. કોઈ માણસ સ્વભાવથી શાંત હોય છે, કોઈ લોભી હોય છે, કોઈ ખૂની હોય છે, પિંડે પિંડે મતિ જુદી જુદી હોય છે. તો સવાલ આ ઊભો થાય છે કે આ ક્રોધ ક્યાંથી આવ્યો? એ ક્રોધ કોણ કરે છે? એ ક્રોધ કરે છે આપણું મન, અજ્ઞાત મન, જે મનને આપણે ગળ્યું નથી એવું મન. એનો અર્થ એ થયો કે આપણે જો મનને ગળીએ તો પછી આપણે ઘણી ઘણી ખરાબ વાતોથી બચી જઈએ. પણ એ મનને ગળવા માટે જેમ તમે જોર કરો તેમ તે તોફાની ઘોડાની પેઠે મન તમને પછાડે. એને ગળવાની એ રીત નથી. એટલે મનને ગળવું હોય તો એ કામ શાંતિથી કરવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણો સ્વભાવ ક્રોધી છે, રીસ કર્યા પછી આપણને પસ્તાવો થાય છે એ ખરું, પણ એક વખત તો રીસ થઈ જ જાય છે. ત્યારે આ ક્રોધને વશ કરવા માટે આપણે ગભરાટ કરીએ કે હું પાપી છું એમ બોલ્યા કરીએ, કે કથા વાર્તામાં ઘોડા ગોળ કે દોડાદોડ કરીએ, તે એનો રસ્તો નથી. એનો રસ્તો આ છે, ક્રોધ થઈ જાય ત્યારે મનમાં એક વખત નિશ્ચય કરવો કે હવે હું ક્રોધ નહીં કરું. તે છતાં પણ સ્વભાવ પડ્યો છે એટલે ક્રોધ તો થશે જ, કાંઈ ફિકર નહીં. પર્વતની ટોચે પહોંચવું હોય તો પછી એક પગલું ભરાય, એકદમ કૂદીને પહોંચાય નહીં. આ જ વાત મનની છે, ઉપનિષદ છે જ. એટલા માટે મનને ઘડવા માટે કવિવર ટાગોરે એક જગ્યાએ કહ્યું છે, તે આપણે સમજવા જેવું છે. આપણને શાંત સ્વભાવ મળ્યો હોય તો એ સારું છે. એ સ્વભાવ વડે આપણે ઘણા સારા કામ કરીએ, એ દરેક કામ આપણને આગળ વધારે છે. પણ આપણને એવી પ્રકૃતિ મળી હોય કે વાત વાતમાં આપણે ખીજાઈ જઈએ, ખોટું બોલીએ, દગો ગોઠવીએ, ગપ્પા મારીએ, તો આવી પ્રકૃતિ કે સ્વભાવથી મૂંઝાવું નહીં. એવો સ્વભાવ પણ આપણને ઉપયોગી છે. એ સ્વભાવને વશ કરવા માટે પ્રયત્ન કરવો પડે છે. અને જેમ માણસ થોડી થોડી કસરત કરતો રહે તો એનું શરીર કસાતું જાય, તેમ આવા સ્વભાવને લીધે તો માણસ પોતાનું મન કસી શકે. એટલે આવી કોઈ વસ્તુ નથી કે જે માણસને માટે નિરુપયોગી હોય. સ્વભાવમાં દોષ હોય તો એ દોષ પણ ઉપયોગી તો છે જ. મનનો સંકલ્પ એ બરવાનમાં બરવાન વસ્તુ છે. માણસ પહેલા મનમાં વિચાર કરે છે, હું આમ કરું, ત્યાર પછી એમ કરવા પ્રેરાય છે. હું ફલાણાને મારું એ વિચાર પહેલો મનમાં આવે ત્યાર પછી જ કામ થાય. એટલે આપણું મન આપણે જો જરાક વારીએ તો હંમેશના ઘણા પ્રશ્નો સહેલા થઈ જાય અને આપણા દોષો આપણને ઘડે. કુવે પડવા જનાર પહેલાં તો વિચાર કરે છે કે હવે હું કુવે પડું, આ તો બહુ દુઃખ છે. એ વખતે એ જરાક વિચાર કરે કે આવું જીવન ફરીને મળવાનું નથી, એમાંથી જ મારે રસ્તો કાઢવો પડશે, તો એ કુવે પૂરવા ન દોડે. માણસને જે શક્તિ મળી હોય, દાખલા તરીકે ખેડૂતને હર હાંકતા આવડે છે, તો એની શક્તિ છે. એ શક્તિ વડે વધારામાં વધારે અન્ન કેમ મેળવવું એનું વ્રત છે. વધારે અન્ન મેળવવા પ્રયત્ન કરવો એ લોભ નથી, એ વ્રત છે. આ વ્રતને માણસ પાળે એ એનો સ્વધર્મ થયો, અને એ મેળવેલું પ્રમાણિકતાથી બધાને મળે એમ કરવું એ રાજા પ્રજાનો ધર્મ થયો. આ પ્રમાણે દરેક પોતપોતાનું વ્રત જાળવે, વ્રતનો આ અર્થ છે. આવા વ્રત દ્વારા જ માણસ આગળ વધે અને સમાજને પણ આગળ વધારે. ત્યારે ઉપનિષદની વાતો આપણને પરે પરે ઉપયોગી છે, એ કેવળ જાણવા માટે નથી, આચરવા માટે છે. અને આ આચરવાના પ્રસંગો તો હંમેશા આપણને મળતા જ રહે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ. એક વખત 5-7 ઋષિઓ વિચાર કરવા બેઠા. આપણે બધા વારંવાર ઉપદેશ તો કરીએ છીએ કે આત્મા અમર છે, આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, આત્મા વિના બીજું કાંઈ નથી. આ બધું આપણે આપણામાંથી કોઈ કાંઈ જાણે છે ખરું? જાણ્યું તો કહેવાય, જો એનો અનુભવ હોય તો. બાકી બોલ બોલ કરવાથી ફાયદો શું? પછી એમણે નક્કી કર્યું કે ચાલો આપણે એવા કોઈને મળીએ જે આત્મા વિશે આપણને બરાબર સમજાવી શકે. પછી એ ઉદ્દાલક ઋષિ પાસે ગયા. આ ઋષિના જેટલું આત્મા વિશે કોઈ જાણતું નથી એવી એમની એ વખતે ખ્યાતિ. પણ જેમ ડૉક્ટર પોતાની વિદ્યાનો બરાબર જાણકાર હોય તો રોગીને દૂરથી જોતા જ એનો અર્ધો રાગ કરી જાય, તેમ ઉદ્દાલક ઋષિ આ 4-5 જણાને આવતા જોઈને દૂરથી કરી ગયા કે આ મહાશયો આત્મા વિશે કંઈક જાણવા સારું આવી રહ્યા છે. પણ મારો અનુભવ એવો નથી કે એમના મનમાં મારી વાત ઉતરી જાય એવી રીતે એમને સમજાવી શકું. એટલે મફતની ઉપાધિ થાય અને છેવટે ફરક કાંઈ નહીં. એટલે મારા કરતાં જે એમને વધારે સમજાવી શકે એવા છે એ ઋષિનું નામ એમને આપું. એટલે એ આવ્યા ત્યારે ઉદ્દાલક ઋષિએ એમને કહ્યું, હે ઋષિઓ, તમે જેના વિશે જાણવા આવ્યા છો તેના વિશે તમને બરાબર તો એક અશ્વપતિ કરીને રાજા છે, કૈકેયી રાજાનો પુત્ર, તે સમજાવી શકશે. ઋષિઓને નવાઈ લાગી. વનમાં રહીને રાત દિવસ આત્મા વિશે ચિંતન કરનાર એ વાત સારું બીજાનું નામ આપે, અને તે પણ એક સંસારીનો. પણ ઉદ્દાલક ઋષિનો નિર્ણય બરાબર હોવો જોઈએ એમ માની લઈને તે સૌ રાજા અશ્વપતિ પાસે ગયા. અશ્વપતિ રાજાએ એમની પૂજા કરી, એમને માન આપ્યું. પણ ઋષિ મુનિઓ આવ્યા છે એટલે કોઈ યજ્ઞ વગેરેની વાત હશે એમ માનીને એમની પાસે વગર પૂછીએ જ ધનનો ઢગલો કર્યો. પણ ઋષિઓ ધનને શું કરે? એમણે ધન સામે જોયું પણ નહીં. રાજાને શંકા થઈ. અધર્મીનું ધન ઋષિઓ લેતા નથી એ પણ એ જાણતો હતો. તેણે બે હાથ જોડી કહ્યું, ભગવાન, આ ધન તમે ગ્રહણ કરો, એ ન્યાયનું જ ધન છે. રાજા તરીકેનું કર્તવ્ય બરાબર કરતા જે રાજભાગ મળે તેમાંથી એ આવેલું છે. દેશમાં કોઈ ચોર મેં રહેવા દીધો નથી, કોઈ દારૂડિયો રહ્યો નથી, કોઈ વ્યભિચારી નથી, કોઈ ઠોઠ અને જડ રહ્યો નથી. આવી વ્યવસ્થા કરવા માટે પ્રજા જે કર આપે છે તે કરમાંથી આ ધન આવ્યું છે. ને તમારા જેવા વિરક્તોને આપવા માટે જ છે, માટે આપ ગ્રહણ કરો. રાજાના વચન સાંભળીને ઋષિઓ બોલ્યા, હે રાજા, જેમના દિલમાં પોતાના હેતુ વિશે સચ્ચાઈ હોતી નથી તેનું દિલ વાસનાના ધામ જેવું છે, અને હેતુની સચ્ચાઈ હોય તો એ એક જ હેતુ વિશે એમની એકાગ્રતા એટલી તીવ્ર હોવી જોઈએ કે પછી બીજી ત્રીજી લપન છપન કરવા માં એ પડે નહીં. અમે એવા એક હેતુથી પ્રેરાઈને તમારી પાસે આવ્યા છીએ. તમે આત્મા વિશે જાણો છો, અમારે એ વિશે જાણવું છે, માટે અમને એ જ વાત આપો. ધન અમારા ખપનું નથી. પણ રાજા તો ખરેખર મહાજ્ઞાની હતા. સંસારમાં રહીને જ એણે એવા વિવેકથી પોતાનું કર્તવ્ય ના વંકાર્યું હતું કે દેશભરમાં કોઈ જગ્યાએ ક્યાંય લેશ પણ અન્યાય રહ્યો ન હતો. જાણે કે પ્રજાના લોહીમાં એ વસ્તુ જ ન હોય. એનું આત્મજ્ઞાન આવા અદ્ભુત કર્મયોગને આભારી હતું. એ વાત સમજી ગયો. ઋષિઓની હેતુની સચ્ચાઈ વિશેની વાત એ માની શક્યો. પણ હેતુ ગમે તેટલો ઉગ્ર રીતે સાચ્યો હોય, છતાં એ પોતાના દિલમાં હોય ત્યાં સુધીની વાત જુદી છે. ઋષિઓએ એમના આવવાનો હેતુ પ્રગટ કર્યો ખરો, પણ એમને એ પ્રગટ કરતા આવડ્યો નહીં. આત્મજ્ઞાન વિશે જાણવા નીકળ્યા છે, પણ એ વિષયની મહત્તા તો એમણે બરાબર જાણી નથી. એ જો બરાબર જાણી હોય તો એ જ્ઞાન મેળવનારની મહત્તા વિશે એ આવી ઉપેક્ષા કેમ કરે? એટલે એ જ્ઞાન મેળવવા આવ્યા છે, પણ જેની પાસેથી એ જ્ઞાન મેળવવું છે એનો સ્થાન વિવેક એ જાણતા નથી. માણસ અજ્ઞાન ત્યારે છે જ્યારે એનામાં અભિમાન હોય છે. પછી ભલે ને એ અંશાસમાં જ હોય, દૂધનું ભલે ને મોટું વાસણ હોય, તેને બગાડવા માટે તો એક બિંદુ વિષ બસ છે. અભિમાન પણ આવું વિષ છે. આ ઋષિઓને એ ખબર લાગતી નથી. એટલે રાજાએ કહ્યું, ઋષિવરો, તમને હું કાલ સવારે આ વાતની હા કે ના કહીશ. પણ ઋષિઓ પોતે એમ તો જ્ઞાની હતા જ. રાજાની જ્ઞાન આપવાની તત્પરતાને બદલે હા કે નાની વાત આવતા જ એ સમજી ગયા કે આપણા વર્તમાનમાં કંઈક ખામી છે. અમે ઋષિ અને તું રાજા, સંસારી, એ વાત એમણે તજી દીધી. બીજે દિવસે શિષ્યો જેમ વિનયથી ગુરુ પાસે જાય તેમ પોતાનું દેહ અભિમાન તજીને એ રાજાની પાસે ગયા. પછી રાજાએ એમને આત્મજ્ઞાન આપ્યું. પણ આમાંથી આત્મજ્ઞાન એટલે શું એનો એક અર્થ મળી રહે છે. હું કાંઈક છું એવું લેશ પણ અભિમાન જેને હોય, પછી એ અભિમાન પોતાના ઊંચા વર્ણના જન્મ વિશેનું હોય કે સત્તાનું હોય કે પૈસાનું હોય, જ્ઞાન કે ત્યાગ વિશેનું હોય, પણ જ્યાં સુધી હૃદયને કોઈ ખૂણે એ બેઠું હોય ત્યાં સુધી આત્મજ્ઞાન આવી શકતું નથી. આત્મજ્ઞાન મેળવવાની નિસરણીનું પહેલું પગથિયું જા અભિમાનનો ત્યાગ. હું કાંઈક છું એવું જેના મનમાં અભિમાન થાય તેને માટે આ પ્રત્યુત્તર તૈયાર જ છે. તું કાંઈ જ નથી. અને જેના મનમાં એમ વિચાર થાય કે હું કાંઈ જ નથી, એને મળનારો ઉત્તર પણ લખાયેલો પડ્યો છે, તું જ સર્વસ્વ છે. મહિદાસ એટલે આખું જંગલ એક નાનકડા છોકરાનું રુદન સાંભળવા જાણે થંભી ગયું હોય તેમ એક પાન પણ ક્યાંય હાલતું ન હતું. પવન બંધ થઈ ગયો હતો, વૃક્ષો શાંત હતા, જરા અને ઝરણા પણ છાનું છાનું વહી રહ્યા હતા. પણ આ છોકરો કોણ હતો? એ શું કરવા આવું હૈયા ફાટ રુદન કરી રહ્યો હતો? શું બન્યું હતું? આ છોકરો એક ઋષિનો હતો. કાલે સાંજે એણે ચૂપચાપ રહીને એક વાત સાંભળી હતી. પાસેના કોઈ નગરમાં એના પિતા યજ્ઞ કરાવવા માટે જવાના હતા. એના પિતા મોટા યજ્ઞવિદ હતા. છોકરો એ સાંભળીને હર્ષમાં આવી ગયો હતો. સાથે બીજા ઋષિ મુનિના વૃંદ પણ જવાના. આખે રસ્તે કથા વાર્તા અને રસ વિનોદની વાતો થતી જ હશે. અલકમલકની લોકકથાઓ કહેવાતી જ હશે. જ્યાં પડાવ થશે ત્યાં ફરફરાદી કંદમૂળના ઢગલા થશે. એટલે એનું શિશુ હૃદય આ સાંભળીને નાચી ઉઠ્યું. એણે નિશ્ચય કરી લીધો કે પોતે સવારમાં વહેલો ઉઠીને કોઈ ન દેખે તેમ સૌથી પહેલાં તૈયાર થઈ જશે. માત્ર માના કાનમાં છાનું માનું કંઈ આવશે કે પોતે જાય છે, નહીતર પાછી એ રડે. અને પછી ખાખરાની ડારીએ જોરી લટકાવીને સૌના મોઢા આગળ એ ચાલતો થઈ જશે. પછી એને કોણ ના કહેશે અને કોઈ ના કહેવા આવશે તો પોતે સીધો પહોંચશે પિતાજી પાસે. એને બીક એના ભાઈઓની હતી, એનો સગો ભાઈ તો કોઈ હતો નહીં, પણ સાવકા ત્રણ ચાર હતા. એને રમવામાં પણ પાસે ઢૂંકવા દેતા નહીં, પાસે જાય તો તરત કાઢી મૂકતા, તું અહીં નહીં, એ ઇતરાના તું અહીં નહીં, અમારી સાથે તું નહીં, તું બીજે ફરવા જા, હંમેશા તું અહીં નહીં. એ સાંભળી સાંભળીને એને હવામાંથી પણ લાગતી એક જ જાતના પડઘા પકડવાની જાણે ટેવ પડી ગઈ હતી. તું અમારી સાથે નહીં, એ ઇતરાના, એ શબ્દો એને વારંવાર સંભળાતા. એને સૌ ઇતરાનો છોકરો કહેતા. એણે માને ઘણી વખત પૂછ્યું હતું કે માં તારું નામ શું, નીચાને એને ધારીને માં એક જ જવાબ દેતી, બેટા ઇતરા, મારું નામ ઇતરા છે. પણ માં સૌ તો કહે છે એ કોઈનું નામ જ નથી, એ તો અમસ્તું કહેવાનું નામ છે. આપણે પેલી ગાયને સુનંદાનું નામ આપ્યું છે, પેલા હરણના બચ્ચાને પિતાજીએ વિધુલેખા નામ આપ્યું છે, એવું તારું સાચું નામ શું માં? માં સજળ નેત્રે દીકરા સામે જોઈ રહેતી, પછી ધીમેથી બોલતી, બેટા મારું નામ ઇતરા, પણ પેલા મારા ભાઈઓ તો કહે છે માં ઇતરા એટલે ગમે તે, હામસી ભામસી, ઢેર ઢર્યું, અર્ચુરણ પરચુરણ, એવું તે કંઈ નામ હોય? પણ એનો જવાબ માતા તરફથી એને કોઈ દિવસ મળ્યો ન હતો, એટલે એના શિશુ હૃદયમાં પિતાની આ વાત સાંભળતાની સાથે જ એક ભડક ઊભી થઈ હતી. ક્યાંક એના ભાઈઓ એને ન લઈ જવાનું પિતાને કહેશે તો? એણે વૃક્ષના થડ આડેથી એક ચોર દ્રષ્ટિ કરીને અંદર જોયું તો ત્યાં પર્ણકુટીમાં એના પિતાની સામે બેસીને એના ભાઈઓ સમિતના નાના નાના પોટકા બાંધી રહ્યા હતા. એટલામાં એણે વાતચીતના શબ્દો સાંભળ્યા અને એની છાતી બેસી ગઈ. એના પિતા પોતે જ ભાઈઓને કહી રહ્યા હતા, જુઓ આ સમિતના ઢગલા જોઈ ઇતરાનો છોકરો જોઈ જશે તો એ તમારી વાંસો વાંસ પ્રભાતમાંથી જ ચોંટશે હો, એને ખબર પડે એટલી વાર છે. અને જો ક્યાંક ખબર પડી કે યજ્ઞ કરાવવા જવાનું લાગે છે તો પછી એ રાત આખી તમારી ચોકી ભરશે અને સવારે ભેગો ઉપડશે. અરે એને સૂતો મૂકીશું પિતાજી તો ઠીક, નહીં તો તે દિવસે ખબર છે ને આપણે આખી વેદી ફરીને રચવી પડી. એ આવીને કોણ જાણે ક્યારે ઊભો, ને સૂરજ દેવતાએ પણ એના પડછાયાને બીજી દિશામાં વારવાને બદલે વેદી ઉપર જ નાખ્યો. આપણે આખી વેદી ફરીને રચવી પડી. તમે ફિકર ન કરતા ને, હું હમણાંથી જ એને અલગ મલકની વાતો ઠસાવી દઉં. માં દીકરો મહેનત કરીને થાકે પણ સવારે બારણું જ ન ઉગડે ને. મોટા છોકરાની વાતને ઋષિએ જરાક શાંત રહી ઉત્તેજન આપ્યું એટલે એ ત્યાંથી ઊભો થયો. પણ જેવો એને ઊભો થતો જોયો કે ઇતરાનો પુત્ર સડેડાત દોડ્યો જ ગયો અને રાત આખી ક્યાંય નજરે જ ચડ્યો નહીં, ઝૂંપડીમાં સુવા જ ગયો નહીં, પણ પ્રભાત થતાં કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળ્યો. ઇતરાના છોકરાને મોઢા આગળ ચાલતો જોયો અને સૌ નવાઈ પામી ગયા. રાતે એનો પત્તો લાગ્યો નહીં અને અત્યારમાં સૌથી પહેલો હાજર. બે ત્રણ ઋષિકુમારો એને ટીંગાટોરી કરીને પાછો મૂકી આવ્યા, પણ એ તો ફરી આવ્યો તો ફરી મૂકી આવ્યા. એના પિતાએ પણ એને સાથે લઈ જવાની ના પાડી, તું ઇતરાનો છોકરો છે, તારાથી નહીં અવાય. પછી તો પિતાએ સ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી. એનો શિશુ હૃદય આ નિષ્ઠુર વાણી સાંભળીને ફાટી ગયું. તે હૈયાફાટ રુદન કરતો પાછો ફર્યો. બે ઘડી જંગલ પણ એનું આ રુદન સાંભળીને થંભી ગયું. એને કોઈ રીતે સમજાતું ન હતું કે આ ઇતરા શબ્દમાં એવું શું જાદુ છે કે ગમે ત્યાં જાય એક એ શબ્દ ઉચ્ચારતા જ એની આડે મોટી વ્રજ્રજરની દિવાલ ખડી થઈ જાય છે. એની માં શું કરવા પોતાનું નામ બદલતી નથી અને બીજા તમામ ઋષિકુમારોને રૂપારા રૂપારા નામ છે. કોઈ શ્વેતકેતુ છે, કોઈ વારુણી છે, કોઈ આરણ્યક છે, કોઈ અશ્વતથ છે. એકલો એ જ નામ વિનાનો કેવળ ઇત્રાનો છોકરો, અને એને છોકરો પણ કોઈક વખત કોઈક વિવેકમાં કહેતું, બાકી તો એ ઇત્રાનો, એટલું જ એનું સંબોધન. આજ એનું શિશુ હૃદય ફાટી જતું હતું. એ ધ્રુસકે ધ્રુસકે ત્યાં ઝરણાના કાંઠે રડી રહ્યો હતો. એને થતું હતું કે એનો આખો દેહ આંસુરૂપ થઈને આ ઝરણામાં વહી જાય તો કેવું સારું. મોડી સાંજે પાછો ફર્યો. એની મા ઇત્રા એની રાહ જોતી ત્યાં ક્યારની ઊભી હતી. એમને એણે દીઠી અને એની આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલી નીકળ્યા. ઇત્રા પણ બોલ્યા વિના જ વાત સમજી ગઈ. તેણે તેને પ્રેમથી પોતાની છાતીમાં દાબી દીધો. બેટા, મેં તને કહ્યું ન હતું કે આપણે માટે ત્યાં જવાનું નથી, પણ ત્યારે માં તારું નામ ઇત્રા શું કરવા રાખ્યું છે? આજ તું ચાલ, આપણે નામ બદલાવી કાઢીએ. છોકરાને એમ હતું કે આ બધું નામને લીધે થાય છે. એને બાળકને જ્ઞાતિભેદની આ કશીએ ખબર નહીં, તેથી ક્યાંથી સમજાય? બેટા, નામ બદલવાથી કંઈ ના થાય. આપણું નામ ઠીક છે, પણ માં, છોકરો રડતો બોલ્યો, તે મને પણ કંઈ નામ આપ્યું નથી. દીકરા, તારું નામ તો છે ને, તું ઇત્રાનો. માં દીકરો બંને જણા ત્યાં એમને એમ બેસી જ રહ્યા. એમને કંઈ ગતાગમ પડતી નથી કે એમણે એવો મોટો શો અપરાધ કર્યો છે કે વન આખું પેલા મહાન યજ્ઞમાં હાજરી આપવા ગયું છે અને કેવળ એ બે જણા માં દીકરો અહીં બાકી રહ્યા છે. માએ નીચાને ડારી છોકરાની સામે જોયું. એની આંખમાં આંસુ આવી ગયા હતા. તેણે પૃથ્વી ઉપરથી થોડી દૂર લઈને તેને હવામાં ઉડાડી. કેમ બોલી નહીં માં? આપણી કુળ દેવતા કોણ? આપણે એના ઉપરથી નામ ચાલુ કરીએ. માએ ફરી દૂર ઉડાડતા કહ્યું, આપણી કુળ દેવતા ધરતી. દીકરા, આપણને એ સંગ્રહે, એ પાળે, એ રક્ષે, મરીએ તો એ ખાપણ આપે. આપણી કુળ દેવતા પૃથ્વી, ધરતી, મહી, આપણે એને પ્રાર્થવાની એ જવાબ આપે તો